ટ્રેક નંબર 24 નિશ્ચય અને વ્યવહાર વિશે. આ શબ્દ અઘરા લાગે છે ને? મોક્ષ માટે વ્યવહારની જરૂર છે એમ થાય છે ને? ચાલો આ આશંકાનું સમાધાન જલ્દીથી કરી લઈએ પૂજ્ય બેન શ્રી ચંપાબેન પાસેથી.
ચત્તારી શરણમ પૂજામી, અરહંતા શરણમ પૂજામી, સિદ્ધા શરણમ પૂજામી, સાહુ શરણમ પૂજામી, કેવડી પણ તો ધનુ શરણમ પૂજામી. ચાર શરણ, ચાર મંગળ, ચાર ઉત્તમ કરે જે ભૂસાગરમાં ફરે તે. સકળ કરમમાં અનંત મોક્ષ તણા, સકળે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ કરીને મુક્તિ જાય. સંસારમાં એ શરણ ચાર અવર શરણ નહીં કોઈ, જે નરનારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અંગત છે લોકી કળા ભંડાર, ગુરુ લોકને સમરે કોઈ સદા મનું છે પડતા.
વ્યવહાર નય અભૂતાથ દર્શિત, શુદ્ધ નય ભૂતાથ છે. ભૂતાથ ને આશ્રિત જીવસુ દ્રષ્ટિ નિશય હોય છે, સુદ્રષ્ટિ નિશય હોય છે.
સમજ્યા વગર નું બે સાચું મને ખોટું છે. નિશ્ચય કઈ રીતે સાચું છે? મૂળ વસ્તુ સ્વભાવે નિશ્ચય સાચું છે, અને વ્યવહાર ને પર્યાય ને ભેદ ની અપેક્ષા સાચું છે એ માનતો ને નિશ્ચય સાચું, ને જે રીતે નિશ્ચય સાચું એ પ્રમાણે વ્યવહાર સાચું, બે સરખું સાચું મને છે. બે ની અપેક્ષા સમજતો નથી, બે ના બે ની કોટી કેટલી છે સમજતો નથી, ને બે સરખું સાચું છે એમ માને છે. બે ને સાચું માનનાર, બે ઉપર સરખું વજન આપે છે. આ પણ સાચું ને આ પણ સાચું, બે ને સરખું વજન આપે છે. તો કઈ અપેક્ષા? એ નિશ્ચય મુખ્ય ને વ્યવહાર ગૌણ છે, અને પ્રયોજન પૂરતો વ્યવહાર વચ્ચે આવે છે. વ્યવહારની અપેક્ષા સમજતો નથી, નિશ્ચય મૂળ વસ્તુ સમજતો નથી, બે ને સરખું વજન આપે. આ પણ સાચું ને આ પણ સાચું એ ખોટું છે. સમજ્યા વગરનું બે સાચું મને ખોટું છે. બે કઈ રીતે સાચું છે એ સમજવું જોઈએ, બે ને સમજવું જોઈએ. મૂળ વસ્તુ સ્વભાવે નિશ્ચય સાચું છે, વ્યવહાર એની પર્યાય અપેક્ષા એ સાચું છે. એ ક્ષણ પૂરતી પર્યાય જે સાધનાની પર્યાય વચ્ચે વિભાવ આવે, એ વિભાવની એની સદભૂત શુદ્ધાત્માની શુદ્ધ પરીક્ષા એ એમ સાચું છે. પર્યાય નથી એમ નહીં, પર્યાય પણ છે, એની અપેક્ષા એ વ્યવહાર સાચો છે. ઓલી મૂળ વસ્તુ અપેક્ષા એ સાચું છે. તો બે ને વજન આપે, બે જણ કેમ હોય એવી રીતે વજન આપે છે, બે ખોટું છે. એકે સાચું એકે સમજ.
આખું દ્રવ્ય દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ છે, પર્યાય અપેક્ષા તે પ્રમાણરૂપ દ્રવ્ય, પર્યાય અપેક્ષા આખો અશુદ્ધ છે. એટલે દ્રવ્યની પૂર્ણ શુદ્ધતા અને પર્યાયની અશુદ્ધતા બંને એક જ દ્રવ્યના બધા પ્રદેશોમાં એક સાથે રહે છે એવું જીનવાણીનું રહસ્ય પાના કાગળ જેવું લાગે છે, ઉકેલ નથી આપતો.
દ્રવ્ય અપેક્ષા એ તો શુદ્ધ, દ્રવ્યમાં કઈ અશુદ્ધતા નથી. પર્યાય અપેક્ષા અશુદ્ધતા, ભાઈ અપેક્ષા જુદી થઈ ને, એટલે પર્યાય કઈ આમ અધર લટકતી નથી. દ્રવ્યની જ પર્યાય છે, દ્રવ્યની પર્યાય છે માટે દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું એમ પર્યાય અપેક્ષા એ કહેવાય, કે પર્યાય અશુદ્ધ પરિણમે એટલે દ્રવ્ય અશુદ્ધ થયું એમ કહેવાય. અને દ્રવ્ય શુદ્ધ છે માટે દ્રવ્ય આખું શુદ્ધ જ છે. એ દ્રવ્યની અપેક્ષા જુદી, ઓલી પર્યાયની અપેક્ષા, બે અપેક્ષાઓ જુદી પડી માટે એ અપેક્ષાઓ જુદી છે. ઓલી પર્યાય થી દ્રવ્યને જોવાનું છે, ઓલું દ્રવ્ય થી દ્રવ્યને જોવાનું છે. એ દ્રવ્ય થી દ્રવ્યને જોવો તો દ્રવ્ય આખું શુદ્ધ છે, અને પર્યાય થી જોવામાં આવે પર્યાય થી દ્રવ્યને તો પર્યાય થી તો અશુદ્ધતા દેખાય. જેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ નથી એને તો એ પર્યાય ત્રીજો વેતન નિદ્રા રાખે એને પોતે શુદ્ધાત્મા છે એટલે કઈ ખબર નથી. એટલે રાગ ને દ્વેષમય જાણો એકત્વ જેને આત્મા જ થઈ ગયો. પર્યાય અપેક્ષા એ તેના કુદરવ અશુદ્ધ એને તો અશુદ્ધ પર્યાય અપેક્ષા છે. અને દ્રવ અપેક્ષા એ દ્રવ દ્રષ્ટિ થી જોવે તો દ્રવ શુદ્ધ છે. એ અપેક્ષાઓ બે જુદી છે. બે અપેક્ષા એ જોવે તો એ બે દેખાય છે. અપેક્ષાઓ જુદી છે. એ જે પર્યાય છે એ પર્યાય ને આખું દ્રવ રૂપ માની લે કે પર્યાય એટલે બધી અશુદ્ધ જ થઈ ગયું એમ માની લે તો એ ખોટું થાય છે. અને દ્રવ અપેક્ષા એ જોવે અને પછી પર્યાય નો ખ્યાલ ન રાખે તો એ ખોટું થઈ જાય છે. એ બે સ્વરૂપ જ છે દ્રવ માં. એટલે બે દ્રષ્ટિએ જોવાનું છે. બે અપેક્ષા ને ખ્યાલ રાખવાનો છે. બે અપેક્ષા નો ખ્યાલ ન રાખે તો ભૂલ થાય. બધા ભેદન ભેદ ન જાણે, બધી લાંબા નયો ના ભેદ ન જાણે, બધા જેટલા ભેદો શાસ્ત્ર માં હોય બધા ન જાણે તો એ ન જાણે તો એની સાથે કઈ સંબંધ નથી. એક આત્માને જાણે તમે બધું આવી જાય છે.
આગમમાં ક્યારેક નિશ્ચયને મુખ્ય તો ક્યારેક વ્યવહારને મુખ્ય દર્શાવે છે તો બંને જુદા જુદા પ્રકારના કથનો પાછળ જ્ઞાની ધર્માત્માઓનો શું મર્મ છે તે કૃપા કરીને સમજાવશો.
ગુરુદેવે તો બહુ સ્પષ્ટ કહ્યું છે. ગુરુદેવનું પરમ ઉત્તર છે. નિશ્ચયને સદાય સાગર લઈને દ્રવ ઉપર દ્રષ્ટિ તો નિશ્ચય સદા મુખ્ય જ રહે છે. એની આપણે એને સાધક દશામાં દ્રવ દ્રષ્ટિ મુખ્ય જ હોય છે. માટે એ નિશ્ચયને મુખ્ય ગુરુદેવ મુખ્ય કહેતા હતા. અને વસ્તુ સ્વરૂપ એમ છે કે એ ગુરુદેવ કહેતા હતા એમ છે. પણ જે શાસ્ત્રમાં આવે છે વ્યવહારને મુખ્ય, કોઈ વાર ને કોઈ વાર નિશ્ચયની વાત આવે તેમાં સમજાવવા માટે હોય છે. જે અનાદિનો અભ્યાસ છે જીવને આ વિભાવનો અભ્યાસ છે એને લઈને વ્યવહારનો બહાર સ્થૂળ દ્રષ્ટિ છે સમજી શકતા નથી. એ સમજાવવા માટે વ્યવહારની વાત કરવામાં આવે પણ એને કહેવાનો આશય એને વસ્તુની મુક્તિનો માર્ગ શું નિશ્ચય ઉપર દ્રષ્ટિ કરે એમ કહેવાનો આશય એનો હોય છે. જે આત્માર્થી હોય એમાંથી આશય સમજી લે છે. જે આત્માર્થતા નથી હોતી તે વ્યવહારને માત્ર પકડી લે છે. અત્યારે માશે તો નિશ્ચયને એટલે આત્માને ગ્રહણ કરાવવાનું હોય છે. પણ જે સમજતા નથી એ માત્ર વ્યવહાર ગ્રહણ કરી દે છે. અત્યારનું કથન તો વ્યવહારની નિશ્ચયને આત્માને ગ્રહણ કરાવવાનું જ આશય હોય છે. એમ અદગ્ની નિશ્ચય મુખ્ય અને વ્યવહાર ગૌણ હોય છે. પણ એને સમજાવવા માટે વ્યવહાર જેમ કહેવાય કે ભાષા અનારે વિના સમજાવી શકાય, અનારેને સમજાવી શકાતું નથી એની ભાષામાં એને સમજાવવામાં આવે છે. શાસ્ત્રમાં આવે છે કે આત્મા શબ્દ કીધો. હવે આત્મા કોને કહેવાય એનું જ્ઞાન નથી, સમજી શકતું નથી. એટલે દર્શન ચારિત્રની પ્રાપ્ત થાય, પ્રાપ્ત સમીશન માટે હોય આત્મા એમ કહેવાય ત્યારે એને સમજાય છે. એટલે એને વ્યવહાર એમાં વ્યવહારથી કથન કરવામાં આવે છે. એને સમજાવવા માટે કેવું સમજાવવું છે આત્મા ગ્રહણ આત્મા કરાવવો છે. પણ એને વ્યવહારનું કથન વચ્ચે આવ્યા વગર રહેતું નથી. માટે વ્યવહારથી કથન કરવામાં આવે છે. ગ્રહણ તો એક આત્મા જ કરાવવો છે અને સ્વામી બુદ્ધિનો માર્ગ બતાવવો છે, વસ્તુનું સ્વરૂપ બતાવવું. એટલે નિશ્ચય દ્રષ્ટિમાં મુખ્ય હોય છે. પણ જ્ઞાનમાં દ્રવ અને પર્યાય બેનું જ્ઞાન કરાવવા માટે અને સમજાવવા માટે વસ્તુ સ્વરૂપને આત્માને ગ્રહણ કરાવવા માટે વ્યવહારને પણ વચ્ચે આચાર્યો કહે છે સમજાવવા માટે કહેવામાં આવે છે. એ વસ્તુ સ્વરૂપ તો આત્માને ગ્રહણ કરાવવાનું જ હોય છે. નિશ્ચય સદાય મુખ્ય જોયો છે. દ્રવ દ્રષ્ટિ આત્મા અભેદ આત્માને ગ્રહણ કરવું એમાં ગુણના ભેદ પડે, પર્યાયના ભેદ પડે એનું જ્ઞાન કરવાનું હોય છે. એ સમજે એમાં વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી. લક્ષણ ભેદ એમાં જ્ઞાનનું લક્ષણ, લક્ષણથી આત્માને ગ્રહણ કરો, જ્ઞાન સ્વભાવ આત્મા એ ગુણ દ્વારા ગુણને ગ્રહણ કરાવવામાં આવે એ પણ વ્યવહાર વચ્ચે આવે છે. એ પોતે આગળ જાય એમાં પણ ગુણ ભેદ પર્યાય ભેદ એનું એ વચ્ચે આવે છે. માટે કથનમાં પણ આચાર્યદેવ એને સમજાવવા માટે આત્માને ગ્રહણ કરાવવા માટે વચ્ચે આવ્યા વગર રહેતું નથી. માંથી કોઈ વાર વ્યવહાર ની વાત કરી, કોઈ વાર નિશ્ચય ની વાત કરી આગમમાં આવે છે, પણ એને દ્રષ્ટિ તો મુખ્ય સદાને માટે રહે છે. અને જ્ઞાનમાં એને દ્રવ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, સાધક દશા કોને કહેવાય, સાધ્ય શું ગ્રહણ કરવાની સ્મૃતિ ને વચ્ચે સાધક દશા કેવી હોય એ બધું વચ્ચે આવે છે. માટે આચાર્ય દેવ બધી વાતનું એને જ્ઞાન કરાવે છે. ગ્રહણ એક આત્માને કરવાનું હોય છે, વસ્તુનું સ્વરૂપ એવું છે. દ્રષ્ટિ ઉપયોગ જ્ઞાન એ પણ દ્રષ્ટિ જીના ઉપર પરિણ થઈ જતી હોય છે. દ્રવ ઉપર દ્રષ્ટિ સદાને માટે હોય છે. હું નાયક છું, હું આત્મા છું, પોતાનું અસ્તિત્વ જે ચૈતન્ય અસ્તિત્વ છે એના ઉપર એની દ્રષ્ટિ સદાને માટે હોય છે. હું નાયક, એ નાયક ની પરિણતિ આ વિભાવ નથી, વિભાવ તે મારો સ્વભાવ નથી. હું ભેદ પર્યાય ભેદી વાસ્તવિક મારામાં નથી, એનું પોતામાં એનું સ્વરૂપ છે, એના ગુણ અનંતતા છે, પણ એના ભેદ ઉપર એની દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ એક આત્મા પર ઉપયોગ નહીં, પણ એ દ્રષ્ટિ જ એના ઉપર થંભી ગયેલી હોય છે. એ શ્રદ્ધા ને જ્ઞાન એ બીજ જુદા છે ને, એ દ્રષ્ટિ એના ઉપર તંપી ગયું છે. ઉપયોગમાં બધું આવે છે, જાણવામાં બધું આવે છે, પણ દ્રષ્ટિ એક નાયક ઉપર આવે છે. એ દ્રષ્ટિ એના ઉપર એવી સ્થિર હોય છે કે ગમે ત્યાં ઉપયોગ જાય તો ભેદની ધારા તો છૂટતી જ નહીં. હું નાયક છું એનો વિકલ્પ નહીં, પણ સહજ પરિણતિ જ હોય છે. નાયકતા નાયકતા એને સદાને માટે નાયકતાની પરિણતિ રહે છે. સ્વાનુભૂતિમાં હોય તો પણ નાયકની જે નાયક ઉપર દ્રષ્ટિ છે એ છૂટતી નથી. ગુણ ભેદ પર્યાય ભેદી એની સ્વાનુભૂતિમાં, એના જ્ઞાનમાં આવે છે, એના વેદનમાં આવે છે. ગુણ પર્યાય એના વેદનમાં આવે છે, પણ દ્રષ્ટિ આત્મા ઉપરથી છૂટતી નથી. દ્રષ્ટિ સદન માટે એના ઉપર જ કમેલી હોય છે.
એટલે દ્રષ્ટિનો દ્રષ્ટિમાં નિશ્ચય મુખ્ય છે, અને જાણવામાં નિશ્ચયને વ્યવહાર
દ્રષ્ટિમાં એક દ્રવ્ય મુખ્ય હોય છે, અને જાણવામાં ગુણ પર્યાય દ્રવ્ય બધું નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, નિશ્ચયનું સ્વરૂપ વ્યવહારનું સ્વરૂપ બધું જાણવાનું બધું હોય છે.
આવું આપણે સમજીએ તેનાથી આત્માની તીખી રુચિ કઈ રીતે થાય? આવું નિશ્ચયથી આ રીતે છે દ્રષ્ટિ અપેક્ષાએ, અને નિશ્ચય વ્યવહાર જ્ઞાનમાં આ રીતે હોય છે, એનાથી આત્માની રુચિ કઈ રીતે થાય?
જાણવાથી આ સ્વરૂપ આવું છે આત્માનું, બહારમાં ક્યાંય નથી, આ વિભાવ મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ એક નાયક જ છે, આ બધી આકુળતા છે, આ બધા વિભાવ છે, મારો સ્વભાવ નથી, હું ચૈતન્ય એક અનાદિ અનંત છું. એને દુઃખ લાગે, ભવ બ્રહ્મણનો થાક લાગે, અને અંતરમાં એક આત્મામાં શાંતિ ને આનંદ છે એવું પ્રતીક થાય, રૂચિ થાય, તો એ તરફ રૂચિ થાય છે કે વસ્તુનું સ્વરૂપ આવું છે, બધું મારામાં છે, બહાર ક્યાંય નથી, અને બધું મારામાં છે. કેમ ગ્રહણ થાય, કેમ પ્રગટ થાય, એ બધું અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત આવા ગુણો, અનંત બધું મારામાં ભર્યું છે, બહારમાં ક્યાંય નથી. અને એના ઉપર આ વેદ ચૈતન્ય ઉપર દ્રષ્ટિ કરવાથી, પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવાથી આ પ્રગટ થાય છે. એમ નિશ્ચય વ્યવહારને જાણવાથી પોતાના ચૈતન્ય ઉપર દ્રષ્ટિ જાય, એની જેની જિજ્ઞાસા હોય એને કે આ ભવ બ્રહ્મનો થાક લાગ્યો હોય, વિભાવથી થાક્યો હોય, આકુળતા લાગતી હોય, એને એનો ઉપાય માંથી મળી જાય છે, અને કંઈક ચૈતન્ય ઉપર દ્રષ્ટિ કરવાથી આત્માનું સુખ અને આનંદ પ્રગટે છે, સ્વાનુભૂતિ પ્રગટે છે. આ નિશ્ચય છે, આ વ્યવહાર છે, એમાં સાધક દશા વચ્ચે આવે છે, અને એમાં સાધ્ય આત્માને ગ્રહણ કરી અને વચ્ચે આ સાધક દશા હોય છે, એમ નિશ્ચય વ્યવહારની સંધિ જાણે તેને મુક્તિનો માર્ગ મળે છે, અને એ તરફ રૂચિ જાગે છે કે બસ આ અપૂર્વ આનંદ અને અપૂર્વ આશ્ચર્યકારી તત્વ આ છે, માટે એને ગ્રહણ કરવા જેવું છે. એમની ગ્રહણ થાય, એની રૂચિ થાય, બધું થાય છે. અંદર સ્વરૂપના લક્ષમાં દ્રવ્ય ને લક્ષે, દ્રવ્ય ને ઓળખે, ત્યાં બધું બહાર થઈ જાય છે. એની અનુમાન થી ઓળખાણ એ બધું વ્યવહાર થઈ જાય છે.
પોતે પોતાથી અંતરમાં ઓળખાય છે, પોતે જ છે. એ અપેક્ષા જુદી છે, આ અપેક્ષા જુદી છે. પણ વ્યવહાર કે અનુમાન કઈ હોય જ નહીં તો આગળ કે વ્યવહાર તો વચ્ચે આવ્યા વગર રહેતો જ નથી. અનુમાન જ્ઞાન થી જ્ઞાન નો વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી. શ્રદ્ધા પ્રાપ્ત થાય જ્ઞાન નો વ્યવહાર તો વચ્ચે આવે છે. યથાર્થ જ્ઞાન થાય તો યથાર્થ શ્રદ્ધા થાય. વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી. શ્રદ્ધા મુખ્ય હોવા છતાં વચ્ચે જ્ઞાન આવ્યા વગર રહેતો નથી. અનુમાન છે યથાર્થ અનુમાન. માર્ગ અનુમાન કરવાનું લક્ષણ ઓળખવું અનુમાન.
પોતાના જે પ્રયાસ થતા હોય એમાં એને વિકલ્પ દ્વારા વિચારો ચાલતા હોય ને સાથે પોતાના ભાવમાં પણ આ જ્ઞાન છે, આ જાણવું છે, આ જાણવાનું સામર્થ છે, તો પહેલા જે વિકલ્પો ગયા એ બધો વ્યવહાર થતો જાય. અને
પછી બધો વ્યવહાર છે બાપુ. પોતે પોતાને ઓળખી લેવો, પોતે પોતાથી ઓળખાઈ ગયો, પોતાની અંતર પરિણતિથી ઓળખો અંતરમાં, એ બધું અંદર નિશ્ચય છે. બધા વચ્ચે વિચારો આવે છે, બધો વ્યવહાર છે, પણ એ વચ્ચે આવ્યા વગર રહેતા જ નથી. જ્ઞાન લક્ષણ છે એમ અનુમાન નથી. એ અનુમાન પણ યથાર્થ અનુમાન છે. પણ લક્ષણથી ઓળખો, પણ અંતરમાં પોતે પોતાના સ્વભાવમાં ગયો અને સ્વભાવમાં ઠરી ગયો ત્યારે જો હતો એવો આત્માને એને ઓળખો. માત્ર ત્યારે એની પ્રતીત જ્ઞાન લીનતા બધું જયારે અભેદને પરિણમન થયું ત્યારે એને યથાર્થ રૂપે પરિણમ. પેલા વચ્ચેને લક્ષણથી ઓળખીને નક્કી કર્યો જ્ઞાન સ્વભાવથી કે આ જ આત્મા છે, પછી અંતરમાં પોતે તે રૂપે થઈ ગયો જેવો ઓળખો તો તેવો. એટલે વચ્ચે જાણવાનો વ્યવહાર વચ્ચે આવે છે. અનુમાન એટલે બાહ્ય અનુમાન માત્ર નહીં, લક્ષણથી ઓળખે. અનુમાન માત્ર નથી, પોતે પોતાથી ઓળખી અપેક્ષા આખી જુદી છે. જાણ્યો છે એમ પણ આવે પેલા યથાર્થ જ્ઞાન કર્યું, શ્રદ્ધા કરી, પછી પોતે પોતાના સ્વરૂપમાં લીન થાય, પછી એમ આવે કે ત્યારે જે સમ્યકપણે દેખાય છે ત્યારે બી સમ્યકપણે અનુભવાય છે. ત્યારે એટલે યથાર્થ એને સમ્યક નામ ક્યારે આવે છે કે જ્યારે પોતે તે રૂપે પરિણમી ગયો ત્યારે એ અનુભવાય છે. તો એની પ્રતિતિ અને નાયક દ્વારા તો સહજપણે ચાલે છે, પણ પેલા એને ઓળખે ત્યારે જ્ઞાન લક્ષણ ઓળખે. આ જ્ઞાન જે લક્ષણ છે તે નાયક છે, આખો પોતાને ઓળખી રહ્યું છે.
निश्चय व्यवहार का समीर होता है तो जो अशुभ का काल रहता है उस काल में व्यवहार का समीर कैसे बनेगा?
जाने थे कि द्रव्य दृष्टि के स्वभाव पर दृष्टि ज्ञान में जानता है. ये शुभ अशुभ भाव सब व्यवहार है. तो साधक दशा व्यवहार है, दर्शन ज्ञान चारित्र का जो निर्मल पर्याय प्रकट होते हुए व्यवहार है, भेद व्यवहार है, और शुभ अशुभ भाव ये भी व्यवहार है. અશુભ ભાવ બી વ્યવહાર હોય ને શુભ ભાવ બી વ્યવહાર હોય. એ અશુભ નિશ્ચય નહીં, શુભ ભાવ અશુભ ભાવ, એ અશુભ નિશ્ચય નહીં ચૈતન્ય પર્યાયમાં હોતા હોય એસકો વ્યવહાર કહીને મારતા. એ સબ વ્યવહાર હે, વ્યવહાર સાથ નહીં, શુભ અશુભ દોનો વ્યવહાર હોય. એક શુભ વ્યવહાર હે એસા નહીં, અશુભ બી વ્યવહાર હોય. ગુણસ્થાને અણુવ્રત કા હોતા ચમ ચોથે ગુણસ્થાને અમુક દેવ ગુરુ શાસ્ત્રાદિ કા શુભ ભાવ રહેતા હોય. ये भूमिका के योग्य शुभ भाव रहता है, इसके लिए ये साधक दशा के साथ में शुभ भाव रहता है, इसके योग्य शुभ भाव रहता है. जो इसकी भूमिका है इसके योग्य रहता है. तो नायक को भूल करके नायक को छोड़कर अशुभ भाव इसको नहीं होता है. कि नायक को भूल गया और अशुभ में एकत्व बुद्धि हो गई ऐसा ज्ञानी को नहीं होता है. अनंत अनुबंधी का रस टूट गया उत्तर में चौथे गुण, अनंत अनुबंधी का रस टूट गया तो नायक की मर्यादा तोड़कर वो अशुभ भाव में ऐसा नहीं चला जाता कि नायक की मर्यादा टूट जाए, ऐसा नहीं होता. अशुभ भाव आवे तो भी भेद ज्ञान की धारा तो बनी रहती है. भेद ज्ञान की धारा अशुभ भाव में भी रहती है, शुभ भाव में भी रहती है, दोनों में रहती है. इसके योग्य शुभ भाव आता है, इसके योग्य अशुभ भाव भी इसकी भूमिका के योग्य होता है. नायक की मर्यादा तोड़कर इसमें एकत्व नहीं होता, नायक की परिणति चली रहती है. अशुभ भाव हो तो भी नायक का भेद ज्ञान चालू ही रहता है. अशुभ भाव इसको मर्यादा तोड़कर नहीं होता है. जैसा अज्ञानी को होवे ऐसा इसको नहीं होता है. ऐसे दोनों हो गया है. नहीं हो सकता, ये इसका मेल रहता है भूमिका के तोड़ कर, इसका अशुभ भाव भी नहीं होता है। निश्चय व्यवहार ऐसी साधक दशा में ऐसी ભગવાન ની વાણી માં બધી આવે, નિશ્ચય આખું બધું જેમ છે એમ બધું આવે, આખું ભગવાન ની વાણી માં પૂરેપૂરું આવે। એક સાથે બધું આવે, દ્રવ્ય નું પર્યાય નું બધું આવે, ઉત્પાદવય ધ્રુવ ત્રણેય વાત આવે, એકલું દ્રવ્ય નું જ આવે એમ નહીં, ઉત્પાદવય ધ્રુવ યુક્તમ સત બધું ઉત્પાદ વય ધ્રુવ નું બધું સ્વરૂપ આવે ભગવાન ની વાણીમાં, આખે આખું આવે। જે અપેક્ષા એ જેમ હોય એમ સમજે બધા, જીવનારા ભગવાન કઈ રીતે કે છે, મુખ્ય શું ગૌણ શું, એ બધી જાતનું એમાં આવે, એમાં જેની જે પાત્રતા હોય એ પ્રમાણે ગ્રહણ કરે, બધું આવે ભગવાન। ભગવાન ની વાણી માં તો બધી રીતે સ્યાદવાદ રીતે આવે બધી રીતે, એમાંથી ગ્રહણ કેમ, ગ્રહણ તો કરે પણ હવે એની શક્તિ પ્રમાણે ગ્રહણ કરે ભગવાન ની વાણી માંથી, ન સમજાય એવું નહીં, ઓમ ધ્વનિ હોય પણ બધું સમજાય ખરું, પણ અંદર કેમ ઉતારવું એ પછી પોતાના હાથ, આખું સ્વરૂપ ઉત્પાદ વય ધ્રુવ આખું ચૌદ બ્રહ્માંડ બધું સ્વરૂપ આવે ભગવાન ની વાણી માં, કાંઈ બાકી ન રહ્યું કે આટલું સ્વરૂપ આવ્યું ને બીજું ભગવાન ની વાણી માં ન આવ્યું એમ નહીં, ચારેય અનુયોગ નું સ્વરૂપ આવે, અધ્યાત્મ નો, દ્રવ્યાનો યોગ, ચરણનો યોગ, કર્ણનો યોગ, ધર્મ કથાનો યોગ, બધું આવે ભગવાન ની વાણી। આપણે દ્રઢ દ્રષ્ટિ એમ કહી કે આત્મા સ્થાપિત થયો છે, આત્મામાં અશુદ્ધતા નથી, એટલે આપણે અશુદ્ધતા નથી એમ કહી આપણે દ્રઢ ને તું દ્રઢ ને મુખ્ય કરીને સમજ, વસ્તુ શું તે દ્રવ્ય નિર્મળ જ, એટલે પણ ઓલી અશુદ્ધતા નથી થઈ એમ થવું નથી, એમાં વસ્તુને મુખ્યત્વે એમ કહે કે રાગ જળ છે, રાગ કુદગળના છે એમ આવે સાથે, રાગ કુદગળના, એટલે જો તું એમ વાસ્તવિક માની લઈશ તો અશુદ્ધતા તારામાં છે જ નહીં, તો અત્યારે ત્યારે પૂર્ણ કેવળ પ્રગટ થઈ જાય એવો અનર્થ થઈ શકે એવું નથી, રાગ કુદગળના છે એ દ્રઢ દ્રષ્ટિકોણ દ્રઢ કર્મ નિર્મળ છે એવી દ્રઢ દ્રષ્ટિ કરવાને માટે તો સમજ, પણ એમાં જે પર્યાયમાં અશુદ્ધતા છે એને પણ ધ્યાન રાખ, કારણ વસ્તુ સ્થિતિ એ મૂળ વસ્તુને સમજ, પછી પર્યાયમાં કેવી રીતે છે પણ એનું જ્ઞાન કર, વ્યવહાર કેવો છે, અશુદ્ધ વ્યવહાર, અદભુત વ્યવહાર, એ વ્યવહારનું જ્ઞાન કરે, વ્યવહારની નાસ્તીને નિમિત્ત કરે, દ્રવ્યને મુખ્ય મૂળભૂત સમજ, દ્રવ્ય દ્રષ્ટિને મૂળભૂત સમજ, નિશ્ચયને મૂળભૂત સમજ, વસ્તુ સ્થિતિ એના ઉપર દ્રષ્ટિ કરવાથી મુક્તિનો માર્ગ ચાલુ થાય છે એ બરાબર, એને તો મૂળભૂત સમજ, પણ ઓલાને નાસ્તી ના માંગે એની હારે એનો મેળ કરે એવો એનો મૂળ પ્રયોજન બુદ્ધિ છે સાધવાને, અને મૂળ વસ્તુ પણ એ છે કે મૂળ વસ્તુ તો શુદ્ધ છે, જ્ઞાન પરમા જાણતું નથી, જ્ઞાન જ્ઞાનને જાણે એમ બરાબર, પણ ઓલાને તો નાસ્તી ના માંગે એ તદ્દન નથી એવું ના માંગે એનો મેળ કરે એવો એનો લક્ષ છે પણ ભૂલી જાય છે, અનાદિકાળથી દ્રવ્યને ભૂલી ગયો, દ્રવ્ય દ્રષ્ટિ કરવી ભૂલી ગયો છે. દ્રવ્ય દ્રષ્ટિની સાથે વ્યવહાર કેવી રીતે રહે છે એ પાસે ભૂલી ગયો છે, એ અનાદિ છે. બધી સંધિ કેવી રીતે છે એ સમજવું મુશ્કેલ છે, અનાદિના સંસ્કાર છે.
જ્ઞાન થી આત્મા એટલે ભેદ પડ્યો એટલે અજ્ઞાનની ગાથા પ્રમાણે સદભૂત વ્યવહાર નહીં થયો એટલે પર અભૂતાર્થ એટલે પરદ્રવ્ય જેવું છે. તો એ જ્ઞાનની પર્યાયમાં જ આપણો આત્મા સ્વદ્રવ્ય જણાય છે, અનુભૂતિ થાય.
જ્ઞાન ગુણ ગુણીનો ભેદ પડે એટલે સદભૂત વ્યવહાર છે, એ જ્ઞાયક રૂપે પરિણમી આખો સ્વાનુભવ. અભૂતાર્થ એટલે એમાં અભૂતાર્થ એટલે તમે કહો છો એવી રીતે એ નયનું સ્વરૂપ એમ નથી. દ્રવ્ય દ્રષ્ટિથી પર કહેવામાં આવે છે, એ પર્યાય પોતાની છે અને દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ ભેદ આત્મામાં નથી. આત્મા તો અખંડ છે, અખંડ વસ્તુ છે, એમાં ભેદ પાડવો એ કેવળ જ્ઞાની પર્યાય. પૂર્ણ અને અપૂર્ણના ભેદ પડે એ અપેક્ષા એને પર કહેવાનું છે. વાસ્તવિક રીતે જડ છે એમ નથી એનો અર્થ, એ જડ નથી, ચૈતન્ય પર્યાય છે, પોતાની પર્યાય. પણ એમાં ભેદ પડે એટલે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એને પર કહેવામાં આવે છે. બાકી એ પર્યાય અશુદ્ધ પર્યાય પોતાની પોતાની કોઈ અપેક્ષા એ કહેવાય છે, માટે એ અસદભૂત વ્યવહાર કહેવાય છે. એ વ્યવહારના ઘણા પણ છે. દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એને પર કહેવાય છે અને ભેદ પડે એમાં એ પોતાની પર્યાય માટે પોતાની કહેવાય છે. જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ પડ્યા, જ્ઞાન છે દર્શન છે ચારિત્ર એમ ભેદ પડે એટલે એને ભેદ પાડીને સમજાવી દેવા. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા, જ્ઞાન દર્શન ચારિત્ર ને પ્રાપ્ત હોય તે આત્મા એમ ભેદ પાડીને આત્માને બતાવે છે. વ્યવહાર ને પરમાર્થ ને બતાવે છે, પણ વ્યવહાર નહીં એનું મૂળ જે આત્માનું સ્વરૂપ છે એ સ્વરૂપ એમાં વ્યવહાર નહીં એમાં આવતો નથી, એનો સ્વભાવ નથી. એક અંશ એ આત્મા તો આખો અખંડ શાશ્વત છે, આત્મા તો પરિપૂર્ણ શાશ્વત છે. સાધક દશા તો વચમાં આવે છે, માટે એ વ્યવહાર નહીં છે, એ નિષેધ. નિષેધ એટલે જે પરમાર્થ પર જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં આત્માના ઉપર દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે ત્યાં વ્યવહારને નિષેધ કરવા યોગ્ય છે. પણ વ્યવહારને વચ્ચે આવ્યા વગર રહેતો નથી સાધક દશામાં, એટલે એ જાણે છે, જાણવા યોગ્ય છે કે આ વ્યવહારને વચ્ચે આવે છે, આવ્યા વગર રહેતો નથી. એટલે એ આવે છે માટે એ વ્યવહાર નહીં એને બતાવનારો છે, વચમાં આવે છે પણ નિષેધ કરવા યોગ્ય છે. કારણ કે એનો સ્વભાવ મૂળ સ્વભાવ નથી એનો, આત્મા તો પરિપૂર્ણ તત્વ છે. એમાં વ્યવહાર અધૂરો છે, પૂરો છે, એમાં અધૂરી પર્યાય થોડી સાધક દશા પ્રગતિ વિશેષ પ્રગતિ પૂર્ણતા થઈ એ બધા વ્યવહારને એના ભેદો છે. પૂર્ણ શાશ્વત દ્રવ્યમાં એવા વ્યવહારના ભેદો એમાં હોતા નથી. જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વચ્ચે જાણવા, પછી શુદ્ધ સ્વરૂપમાં પરિણતિ પૂર્ણ થઈ જાય પછી એ હોતો નથી, એ તરફ લક્ષ હોતો નથી, એ તરફનો રાગ હોતો નથી. માત્ર એ દ્રવ્યને પર્યાય એ વસ્તુનું સ્વરૂપ છે તે રૂપે આત્મા પરિણમે છે, પણ એમાં વચ્ચે હોતો નથી વ્યવહારને, માટે નિષેધ્ય છે, એનું મૂળ સ્વરૂપ નથી. માટે વ્યવહારને જાણેલો પ્રયોજના વચ્ચે આવતો આવે છે, માટે પ્રતિપાદક છે, જાણવા યોગ્ય છે પણ એમાં આદરવા યોગ્ય એમાં નથી. દ્રવ્ય દ્રષ્ટિએ આદરવા યોગ્ય નથી, દ્રવ્ય દ્રષ્ટિએ આદરવા યોગ્ય નથી. વ્યવહાર વ્યવહારથી આદરવા યોગ્ય, વ્યવહાર દ્રવ્ય દ્રષ્ટિથી આદરવા યોગ્ય નથી. દ્રવ્ય દ્રષ્ટિમાં એ હોતો નથી, માટે નિષેધ. દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ નિષેધ છે, જ્ઞાનમાં એ જાણવા યોગ્ય છે. પ્રતિની અપેક્ષા વ્યવહાર છે, ઓલાની અપેક્ષા એ નિશ્ચય થાય, પણ આની અપેક્ષા એ વ્યવહાર, પ્રતિની અપેક્ષા એ વ્યવહાર છે.
વિજ્ઞાનની અપેક્ષા એ પ્રતિ વ્યવહાર કહી શકાય ને અન્યોન્ય
ના, એમ નો કહેવાય,
એમ નહીં કહેવાય.
વિજ્ઞાનની અપેક્ષા એ પ્રતિ વ્યવહાર નો કહેવાય.
ને આ વ્યવહાર કયો અને સમ્યક દર્શન એ નિશ્ચય આ વ્યવહાર તો બે છે તો એક સાથે આપણે સમ્યક દર્શન ને હવે ગમ કરીએ તો એ વ્યવહાર થઈ જાય અને સમ્યક
એને વ્યવહાર નો થાય સમ્યક દર્શન સદાને માટે નિશ્ચય જ છે એનો એનો વિષય નિશ્ચય નહીં પોતે નિશ્ચય છે સમ્યક દર્શન વ્યવહાર નો કરે આમને વ્યવહાર કહેવાય
એકદમ સ્વભાવમાં વ્યાપ્ત થઈ જાય છે માટે એમાં કોઈ પ્રકારનો અધુરાશ પણ નથી અને નિર્વિકલ્પ હોવાથી એમાં શ્રદ્ધાની પર્યાયનો કોઈ બીજો વ્યવહાર નથી એટલો નિશ્ચય છે. દાંડી પર્યાયમાં તો બે પરખાઈ છે સવિકલ્પ છે અને એ અપેક્ષા એ વ્યવહાર કહેવાય અને ઓળોમાં તો એટલું નિશ્ચય છે એમ ખ્યાલ આવ્યો છે.
નિર્વિકલ્પ છે શ્રદ્ધાની પર્યાયમાં કોઈ ભેદ નથી એનો વિષય પણ અભેદ છે અને પોતે પણ અભેદ છે એ છે પર્યાય પણ એનો વિષય અભેદ છે માટે નિશ્ચય જ છે અને એ પોતે એમાં ભેદ નથી પડતો શ્રદ્ધાની પર્યાય અને જ્ઞાન ની પર્યાયમાં બે નહીં ના પડખા પણ આવે છે બે નહીં પણ આમાં એક જ આવે છે એક શાશ્વત તો એક આત્મા ગ્રહણ કરે છે બસ એમાં કોઈ પડખા કે ભેદ ગ્રહણ નથી થતો નિર્વિકલ્પ એ છે નિર્વિકલ્પ ને જાણે જ્ઞાન પોતે ભેદ ને જાણે અભેદ ને જાણે દર્શન ને જાણે બધું જ્ઞાન માં
બધું
છે પ્રતીત માં કોઈ ભેદ નથી આખી જ છે પછી એ વધે તો પરમ અવઘાટ થતું જાય છે પણ એ પોતે તો અખંડ છે એનો વિષય બે નહી પણ આમાં એક જ આવે છે એક શાશ્વત તો એક આત્મા ગ્રહણ કરે છે બસ એમાં કોઈ પડખા કે ભેદ ગ્રહણ નથી થતું નિર્વિકલ્પ એની છે
શુદ્ધ નહી એ વ્યવહાર તમે દર્શન એ નિશ્ચિત છે શુદ્ધ નહીં નહીં અનુભૂતિ રૂપ શુદ્ધ નહીં નિર્વિકલ્પ શુદ્ધ એ વ્યવહાર કે વાત કયો
શુદ્ધ નહીં કયો કે સ્વાનુભૂતિ કયો કોઈ અપેક્ષા એ શુદ્ધ નહીં નહીં નિશ્ચય પ્રતીતિ રૂપે શુદ્ધ નહીં કહેવાય છે અને કોક પુરવાર એને જ્ઞાન રૂપે પણ શુદ્ધ નહીં કહેવાય છે જ્ઞાન રૂપે જે શુદ્ધ નહીં છે એને વ્યવહાર કહેવાય પણ પ્રતીતિ રૂપે જે શુદ્ધ નહીં છે એ વ્યવહાર ન કહેવાય તો એ નિશ્ચય છે એકલો નિશ્ચય કરીને જો અંતર માં એને હૃદય ની અંદર કઈ ન હોય અને એક બી વાતો કરે ને હૃદય ભીંજાય ન હોય અંદર માં અંતર માંથી એવું ન થતું એટલું બોલકા પણ કે ગોખવા પણ કેવું થઈ જાય તો એમ તો એને વ્યવહારનું જ્ઞાન રાખવા જેવું છે સાથે તો નહીતર શુષ્ક જેવું થઈ જાય છે અને એવી શરૂઆતમાં એવું છે ને કે નહીતર એટલું શુષ્ક થઈ જાય તો આ ક્રિયાકાંડ થઈ જાય કે બહારમાં ક્રિયાથી ધર્મ માની લે તો એટલું વ્યવહારમાં ધર્મ માની લે તો એવો વ્યવહાર તો અનાદિકાળથી ઘણો કર્યો શુભ ભાવ ઘણો કર્યો તોય પણ કઈ એનાથી મોક્ષ થયો નહીં સ્વભાવથી માટે કોઈ અપૂર્વ અંદર કોઈ અપૂર્વ આત્મા છે કે આત્મા બધાથી જુદો એને નિશ્ચયને મુખ્ય કરીને ગુરુદેવ મુખ્ય કરીને કહેતા હતા અને વ્યવહારને ગૌણ કરીને કહેતા કારણ કે વ્યવહાર તો જીવે અનાદિકાળથી ઘણો કર્યો છે આ જે આત્માનું સ્વરૂપ છે એ એને ઓળખું નથી આત્મા જરાય શુદ્ધ છે એને ઓળખું જ નથી વ્યવહાર ઘણો કર્યો જીવે માટે તું હવે આત્માને ઓળખ એટલે નિશ્ચયને મુખ્ય કરીને કહેતા હતા અને વ્યવહાર ગમ કરે એટલે વ્યવહાર નથી એમ કહેવાનો એમનો આશય નહોતો વ્યવહાર સાથે છે એનું તો જ્ઞાન કરે અને નિશ્ચય અનાદિકાળથી ક્રિયામાં ધર્મ એનો શુભ ભાવથી ધર્મ થાય પૂર્ણ બંધ થાય છે એવું પૂર્ણ બંધ થાય તો એને ધર્મ માની લીધું છે એવું ઘણું કર્યું માટે તું આત્માને ઓળખ એમ કહ્યું નિશ્ચય મુખ્ય કરી અને શાસ્ત્રમાં પણ નિશ્ચય મુખ્ય આવે છે સમાચારમાં અને ગુરુદેવ પણ એમ જ કહેતા વસ્તુ સ્વભાવ એમ છે કે દ્રષ્ટિની અપેક્ષા એ નિશ્ચય મુખ્ય છે, અને જ્ઞાન બે નું રાખ, નિશ્ચય કઈ અપેક્ષા એ, વ્યવહાર કઈ અપેક્ષા એ, માટે નિશ્ચય મુખ્ય છે, વ્યવહાર ગમ છે. એને શ્રીમદ ને એમ કહ્યું છે, સૂક્ષ્મ જ્ઞાનને સમજાવવા માટે કહ્યું છે કે નહીં, નિશ્ચય એકાંત થી આમાનંદ નથી કહે, વ્યવહાર સાથે છે, માટે વ્યવહારનું જ્ઞાન રાખજે. નિશ્ચય અનાદિકાળ થી જીવે ઘણો વ્યવહાર કર્યો છે, નિશ્ચય ને જાણ્યો જ નથી, માટે નિશ્ચય ને તું જાણ એમ કહેવા માટે ગુરુદેવ નિશ્ચય ને મુખ્ય કરીને કહેતા. ને વસ્તુ સ્વભાવ પણ એમ છે, વસ્તુ નિશ્ચય એટલે જેમ વસ્તુ સ્વભાવ છે, એમ જે વસ્તુ સ્વભાવ જેમ સ્ફટિક શાશ્વત સ્ફટિક છે, એ સ્વભાવે નિર્મળ છે, એમ આત્મા પણ સ્વભાવે નિર્મળ જ છે. એ નિશ્ચય છે વસ્તુ સ્વભાવ, એ સ્વભાવે નિર્મળ છે, એને અશુદ્ધ જાણવો એ વ્યવહાર છે. પણ વસ્તુ સ્વભાવ તો નિર્મળ છે, માટે નિશ્ચયને મુખ્ય કરીને વ્યવહાર ગૌણ છે. વ્યવહારનું જ્ઞાન કરે, વ્યવહારનો નિષેધ ગુરુદેવ નો કરતા, વ્યવહારનું જ્ઞાન કરે, નિશ્ચયને મુખ્ય રાખે એમ કહેવાય. શ્રીમદ ને કહેવાનું એમ જ હતું, એ તો સૂક્ષ્મ જ્ઞાન ને કહેવા માટે કીધું છે. વ્યવહાર વચ્ચે શુભ રાગ ને એ બધું રાખતો પડ્યો છે, આ બાબત રહેવાનું જ નથી, કારણ કે એ ક્યાં વિતરાગ થયો છે, તો આવવાનો જ છે વ્યવહાર. એક આ વસ્તુ સ્વભાવ નથી ઓળખ, માટે સ્વભાવ ઓળખ, પછી આ જે છે તારી દશા રાગ ની, એને એનું જ્ઞાન કર, અશુદ્ધતા છે એને ટાળવા યોગ્ય છે, એની સાધના કરવા યોગ્ય છે, શુદ્ધાત્માને ઓળખીને અંતરમાં દ્રષ્ટિ કરી જ્ઞાન કરીને સ્થિરતા કરીને એની શુદ્ધિ વધારવા જેવી છે, એ બધું જ્ઞાન કર. અને આ જે છે અધૂરું મળીન અશુદ્ધતા કરીને એનું જ્ઞાન કર, પણ સ્વભાવને ઓળખ બરાબર. એ કઈ વ્યવહારનું જ્ઞાન કરવા જેવું છે, એમાં જો દ્રષ્ટિમાં એના જ્ઞાનમાં ભૂલ હોય તો એના બધામાં ભૂલ થાય છે, તો એના કાર્યોમાં પણ ભૂલ થાય છે, માટે જ્ઞાન યથાર્થ કરવું છે. કે જો જ્ઞાનમાં ભૂલ તો બધી ભૂલ જ થાય છે, જે ઉપાદાન હોય એવું આવી જાય એવું નથી, જ્ઞાન યથાર્થ કરવું જોઈએ. જ્ઞાન યથાર્થ હોય તો બધું યથાર્થ થાય છે, બહુ જાતો એને નિશ્ચયને મુખ્ય રાખવો જોઈએ. સૂક્ષ્મ જ્ઞાની જે થઈ જાય એને એમ કે વ્યવહાર છે એ નથી એમ, પણ વસ્તુ સ્વભાવે દ્રષ્ટિની અપેક્ષા નિશ્ચય મુખ્ય છે, વ્યવહાર નહીં. જ્ઞાનમાં બે જાણવા યોગ્ય છે, નિશ્ચય અને વ્યવહાર, સાધનામાં વચ્ચે વ્યવહાર આવ્યા વગર રહેતો નથી. તે કાળે એટલે જે પોતે સ્વભાવ છે એને મુખ્ય રાખીને જે કાળે એની સાધનાની જે જે ભૂમિકા છે એ પ્રમાણે વ્યવહાર જાણેલો પ્રયોજન છે. એની સાધનાની કઈ કઈ ભૂમિકા છે, ચોથી નિશાન પાંચમી છઠ્ઠી સાતમી, એ કાળે જે એની સાધકની દશા છે એ પ્રમાણે જાણવા જાણેલો પ્રયોજનવાન છે. પછી તો એ કઈ વસ્તુનું મૂળ નથી એટલે એ તો છૂટી જાય છે. વિતરાગતા થાય એટલે આ જે સાધનાનો વ્યવહાર તો છૂટી જાય છે. અંતરમાં જે દ્રવ્યગુણ પર્યાય છે એ ભેદ છે, એ સ્વભાવ, એ સ્વભાવ રહી જાય, પણ એના વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પ છે એ નથી રહેતો, નિર્વિકલ્પ સ્વરૂપ આત્મા એ જેમ છે અભેદ પ્રગટ થવી, અભેદમાં ગુણ અને પર્યાય જેમ છે એમ રહી જાય છે. અનુભવ પર્યાય નથી, જાણી લે તો તાર પુરુષાર્થ પડશે. શાસ્ત્રમાં એમાં જાણેલું પ્રયોજન, જાણવાનું શું પ્રયોજન, એને જાણી ને એ જાતનો પુરુષાર્થ પડે છે. વાત જે દ્રઢ દ્રષ્ટિ કરતા એની સાથે એમની વાણી અને બધાને એવી અસર થતી છે. આ નિશ્ચય વ્યવહારની સંધિ પૂર્વક ટેન્શન રૂપી રહ્યા છે. અંતરની પરિસ્થિતિની વાત કરું છું, હોય અંધકાર ને એકદમ જોરદાર તો જે અંતર દ્રષ્ટિ પડે થોડું આ તો જોઈ ને, થોડું આ તો જોઈ ને, એવું ચોખ્ખું કરી સંસ્કાર શું ને કઈ છે, બધો વ્યવહાર છે. પણ જયારે આ બધી વાત આવે તેમાં ભેગા સંસ્કાર, એટલે ઈ વ્યવહારે કઈ ખોટો, એટલે વ્યવહાર વ્યવહાર એની દ્રષ્ટિ સાચો છે, દૈવ દ્રષ્ટિથી અભૂતાર છે, એની દ્રષ્ટિથી ભૂતાર છે. શાસ્ત્રમાં આવે છે એની સમીપ જઈને જોતા એ અભૂતાર છે, આત્માની સમીપ જઈને જોવે તો એ વ્યવહાર અભૂતાર છે, વ્યવહાર વ્યવહારની દ્રષ્ટિએ ભૂતાર છે. સ્પર્શાયેલું નથી બંધાયેલું, એની અપેક્ષા એ બંધાવો ને સ્પર્શાવ અભૂતાર છે. પણ એ પછી પાણીમાં છે એ અપેક્ષા એ ભૂતાર, પણ એને લેપ નથી લાગ્યો એ અપેક્ષા એ અભૂતાર, એવું છે. નીચે દ્રવ દ્રષ્ટિ અભૂતાર એને કહેવામાં આવે છે, એની દ્રષ્ટિએ ભૂતાર છે. દ્રવ દ્રષ્ટિ પહોંચ્યો નથી અને આ તો અભૂતાર છે, પછી ઊભું ક્યારે? અભૂતાર્થમાં તો વ્યવહારમાં તો ઊભો જ છે, નિશ્ચયમાં તો પહોંચ્યો જ નહીં. ઊભું ક્યાં રહેવું? શું વગર કીધે ઊભો જ છે, ભાવમાં તો વગર કીધે ઊભો છે. અભૂતાર્થમાં દ્રવ દ્રષ્ટિ ની અપેક્ષા એ અભૂતાર્થમાં તો ઊભો છે, એને ભૂતાર્થ કરીને માન્યું છે, એમાં તો ઊભો જ છે. ક્યાં ઊભો રહેવું? શું ત્યાં જ ઊભો છો? એનું ધ્યેય કર, દ્રવ દ્રષ્ટિ નો અભ્યાસ કર, એમ જ ઊભો છે. વ્યવહાર ની વાત કઈ અપેક્ષા થી કે છે, નિશ્ચય ની વાત કઈ અપેક્ષા થી કે છે, સમજી લેવું. કારણ કે દ્રવ્ય દ્રષ્ટિ થી કોઈ વાત હોય, કોઈ પર્યાય થી વાત હોય, પણ એ બે નો મેળ કરીને કેવી રીતે મહાપુરુષો કે છે તે સમજી લેવું. આચાર્ય મોટા હોય છે, કોઈ નિશ્ચય ની વાત કરતા હોય, કોઈ આચાર્ય વ્યવહાર ની વાત કરતા હોય, બે ની મૈત્રી કઈ રીતે કરવી સમજી લેવું. એક ને એક આચાર્ય હોય, એક અધિકાર ની અંદર કે એક શાસ્ત્ર ની અંદર નિશ્ચય ની વાત કરી હોય, બીજા શાસ્ત્રો માં વ્યવહાર ની વાત કરી હોય, એ જે આચાર્ય હોય એના એ આચાર્ય, તો એ બે નો મેળ કરવો કે આ કેવી રીતે કીધું ને આ કેવી રીતે કીધું, બે નો મેળ કરવો. કોઈ કાઢી નાખવાની વાત આચાર્ય દેવ કોઈ કાઢી નાખવાની વાત કહેતા જ નથી. જે વસ્તુ સ્વરૂપ હોય એ એવી જ વાત કરે, વસ્તુ સ્વરૂપ ન હોય કે જે મુક્તિ ને માર્ગ માં ન લાગુ પડે એવી વાત આચાર્યો એ જ નહીં, એવી વાત ન હોય
આચાર્ય,
એ અઘટિત વાત નહીં. ગુરુદેવ જે કેતા હોય એ બધું સમજીને જ કેતા હોય, કોઈ વગર નિષ્પ્રયોજન કે વાત ન હોય, પ્રયોજન વગર. મુક્તિના માર્ગમાં દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય હોય છે, એની સાથે વ્યવહાર આવે છે, એ સાધક દશા હોય વચ્ચે સાધનામાં વ્યવહાર હોય છે, પણ એની દ્રષ્ટિ દ્રવ ઉપર હોય છે, પણ પર્યાય વચ્ચે આવ્યા વગર રહેતી નથી. એટલે કોઈ વાર પર્યાય ની વાત પણ કરે, કોઈ વાર દ્રવ્ય ની વાત પણ કરે, એટલે જ્યાં જ્યાં જે યથા યોગ્ય હોય ગ્રહણ કરી લેવું, કાઢી નાખવાની એક વાત હોતી નથી. આચાર્ય દેવ કે છે ને કે અમે એક શુદ્ધ ને સ્થાપિત કરી, શુદ્ધ ને આત્માની અનુભૂતિ પ્રગટ કરવી છે, એમાં વચ્ચે વ્યવહાર અરે રે હસ્તાલંબન તુલ્ય આવી જાય છે, આવ્યા વગર રહેતો નથી. પણ એને જાણવા જેવું છે, એ વચ્ચે આવ્યા વગર રહેતો નથી એમ કહે છે. એટલે સ્વાનુભૂતિની વાતમાં વચ્ચે વ્યવહાર આવે છે, પણ વ્યવહારને કેટલું વજન દેવું ને દ્રવ્ય દ્રષ્ટિને કેટલું વજન દેવું, એનું ખોટી કેટલી છે એ સમજી લેવું. કે અનાદિનો માર્ગ અજાણ્યો છે, દ્રવ્ય દ્રષ્ટિ જીવે પ્રગટ કરી નથી, એટલે દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય હોય છે, પણ સાથે વ્યવહાર હોય છે. પણ એ વ્યવહાર કોઈ પ્રયોજન વશ, કોઈ વાર આચાર્ય વ્યવહારની વાત કરી હોય તો એ કઈ કાઢી નાખવાની નથી હોતી. સાધક દશા સાધ્ય સાધક ભાવના ભેદથી એક સાધ્ય ગ્રહણ કરવાનું એક આત્મા, પણ એમાં વચ્ચે જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ આવ્યા વગર રહેતા નથી. આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે, એવા ભેદ વિકલ્પ આવે એટલે વિકલ્પમાં રોકાવાનું કહેતા નથી આચાર્ય, પણ વચ્ચે આવ્યા વગર રહેતું નથી. નાયક ની દ્રષ્ટિ કરે માં વચ્ચે આવે છે, સાધ્ય સાધક ભાવ વચ્ચે આવે છે, દ્રવ થી પૂર્ણપણે ની સાધક દશા વચ્ચે આવ્યા વગર રહેતી નથી. દ્રવ થી પૂર્ણ છે પણ પર્યાય માં તો અધુરસ છે, માટે એ વચ્ચે આવ્યા વગર રહેતું નથી. જે પરમ ભાવ ને પહોંચી ગયા એને વ્યવહાર નું કઈ પ્રયોજન નથી. પણ જે હજી સમયસર આવ્યું છે ને, સોનમ તાપ જે પ્રતિવર્ણિકા જેવું સોનું થઈ ગયું, એને કઈ પછી એને કોઈ તાપ ની જરૂર નથી. પણ જે હજી સાધક દશામાં છે એને વચ્ચે વ્યવહાર આવે છે, પણ એ વ્યવહાર જાણવા યોગ્ય છે. એને ગ્રહી એને આદરવા યોગ્ય કે રાખવા જેવો છે એવો અર્થ નથી એને, પણ એ વચ્ચે આવ્યા વગર રહેતો નથી. એને જાણી લેવો, દ્રવ દ્રષ્ટિને મુખ્ય રાખવી, વ્યવહાર વચ્ચે આવે છે.
બરોબર.